એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેવી નવલકથાની દુનિયામાં એમ કે ઊંડા ઉતરી રહ્યા છીએ, જે અમેરિકન સાહિત્યમાં બહુ ઊંચું સ્થાન ધરાવે છે, પણ સાચું કહું તો જેનું વાંચન જરાય સહેલું નથી.
હા, બિલકુલ. કોર્મેક મેકમાર્થીની બ્લડ મેરિડિયન, અથવા એનું પેલું બીજું નામ ધ ઇવનિંગ રેડનેસ ઇન ધ વેસ્ટ.
હા, નામ જ એવું છે કે ખ્યાલ આવી જાય અહીં કંઈક ઘેરું, કંઈક રક્તરંજિત બનવાનું છે.
ચોક્કસ. અને એના લેખક કોર્મેક મેકમાર્થી પોતે પણ એવા જ હતા. એમનું હમણાં જ અવસાન થયું 2023માં. આધુનિક અમેરિકન સાહિત્યના મોટા ગજાના લેખક. લોકો એમની સરખામણી વિલિયમ ફોકનર કે હરમન મિલવિલ સાથે કરે છે.
એમની લખવાની રીત પણ મતલબ સાવ અનોખી.
અનોખી જ ને, ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દે. ક્યારેક એમનું ગદ્ય કવિતા જેવું લાગે, તો ક્યારેક બાઇબલની કોઈ કથા જેવું ગંભીર. અને પેલી ખાસ વાત,
અવતરણ ચિહ્નો વગરનું ગદ્ય.
હા, જાણે બધું એક સળંગ પ્રવાહમાં વહેતું હોય, વાર્તા સીધી આપણી સામે જ ભજવાતી હોય એવું લાગે.
અને વિષયો એ પણ કંઈ ઓછા ભારે નથી હોતા. હો,
જરાય નહીં. માનવ સ્વભાવની પેલી હિંસક વૃત્તિઓ, પછી નસીબ અને આપણી પોતાની ઈચ્છાશક્તિ વચ્ચેનો સંઘર્ષ. હિંસા જાણે દુનિયાનું એક મૂળભૂત સત્ય હોય એ રીતે રજૂ કરે, અને આ બધાની વચ્ચે પાત્રો જાણે અર્થ શોધવા મથતા હોય.
એમની બીજી પ્રખ્યાત કૃતિઓ છે ને, ધ રોડ, જેને પુલિત્ઝર મળ્યું હતું, અને પેલી નો કન્ટ્રી ફોર ઓલ્ડ મેન, એમાં પણ આવા જ વિષયો છે.
ખરું, પણ બ્લડ મેરિડિયન જે 1985માં પ્રગટ થઈ, એને ઘણા લોકો એમની શ્રેષ્ઠ કૃતિ, એમની મેગ્નમ ઓપસ ગણે છે. જો કે શરૂઆતમાં ખબર છે એને બહુ વ્યાપારી સફળતા નહોતી મળી.
કેમ, વિવેચકોએ તો વખાણી હતી ને?
હા, વિવેચકોએ તો વખાણી જ હતી, પણ એમાં જે હિંસાનું વર્ણન છે એ એટલું આત્યંતિક છે, અને આખી નવલકથાનો સૂર એટલો નિરાશાવાદી છે કે સામાન્ય વાચકો કદાચ દૂર રહ્યા. પણ પછી ધીમે ધીમે સમય જતાં એની પ્રતિષ્ઠા ખૂબ વધી ગઈ. આજે તો એ અમેરિકન સાહિત્યની એક સીમાચિહ્નરૂપ નવલકથા ગણાય છે.
અને એનું એક મોટું કારણ કદાચ એ છે કે પેલી વેસ્ટર્ન ફિલ્મો અને વાર્તાઓની રોમાન્ટિક છબીને તોડી પાડે છે.
બરાબર. પેલી મેનિફેસ્ટ ડેસ્ટિનીની આખી કલ્પના કે અમેરિકનોનો પશ્ચિમ તરફ ફેલાવવાનો જાણે કોઈ દૈવી હક હતો.
હા, એ ભ્રમણાના ટુકડે ટુકડા કરી નાખે છે. એ બતાવે છે કે વિસ્તરણ કોઈ શૌર્યગાથા નહોતી, પણ હકીકતમાં એક ક્રૂર, અસ્તવ્યસ્ત અને લોહિયાળ હત્યાકાંડ હતો.
અને આ કોઈ કોરી કલ્પના નથી, એ વાત ખાસ છે. આખી કથાનો આધાર ઐતિહાસિક છે. ગ્લેન્ટન ગેંગ નામની એક ટોળી ખરેખર હતી, અમેરિકન સ્કેલ્પ હન્ટર્સ.
સ્કેલ્પ હન્ટર્સ
એટલે
કે ખોપડીની ચામડી ઉતારીને લાવનારા શિકારીઓ,
પૈસા માટે. આ ગેંગ 19મી સદીના મધ્યમાં અમેરિકા મેક્સિકો સરહદ પર ખરેખરો આતંક મચાવતી હતી. એટલે આ વાર્તા ઇતિહાસના એક કાળા પાના પર આધારિત છે. મેકાર્થીએ એને દાર્શનિક ઊંડાણ આપ્યું છે.
એટલે એ અનિષ્ટ શું છે અને શું યુદ્ધ જ માણસની મૂળભૂત સ્થિતિ છે, એવા મોટા સવાલો ઊભા કરે છે.
હા, અને એ પણ રૂવાણા ઊભા તરી દે એ રીતે. વાર્તા આપણને લઈ જાય છે 1850ના દાયકાના અમેરિકી દક્ષિણ પશ્ચિમ અને મેક્સિકોના રણમાં. એ રણ એ પોતે જ એક પાત્ર જેવું છે.
કેવું છે એ રણ?
વિશાળ, સુખુભટ્ટ, પ્રાચીન, અને ત્યાં જે લોહી વહે છે, જે હિંસા થાય છે, એના પ્રત્યે જાણે એ સાવ બેફિકર, ઉદાસીન છે. અને આ જ ભૂમિ પર આપણને મળે છે વાર્તાનો મુખ્ય પાત્ર, જેનું કોઈ નામ જ નથી.
ધ કિડ. ફક્ત ધ કિડ તરીકે ઓળખાય છે.
હા, ટેનેસીનો એક કિશોર. ગરીબી અને હિંસામાં જ એનો જન્મ અને ઉછેર. નાનપણથી જ એનામાં ક્રૂરતા તરફ એક જાતનું ખેંચાણ દેખાય છે. એ કોઈ હીરો નથી, પણ આ ભયાનક દુનિયાનો એક ભાગ છે, સાક્ષી છે અને સહભાગી પણ.
કથાની શરૂઆત કેવી રીતે થાય છે?
એ 14 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી જાય છે, પશ્ચિમ તરફ ભટકવા લાગે છે, અને સરહદી વિસ્તારોમાં ટકી રહેવા માટે હિંસાનો સહારો લે છે. મારપીટ, છરાબાજી, એ બધું એના જીવનનો ભાગ બની જાય છે.
શરૂઆત જ દર્શાવે છે કે આ કોઈ સાધારણ પ્રવાસ નથી.
બિલકુલ નહીં, એની કોઈ દિશા નથી. ભટકતા ભટકતા એક કેપ્ટન વ્હાઇટ નામના એક માણસના ગેરકાયદેસર લશ્કરી અભિયાનમાં જોડાય છે, જે મેક્સિકો પર ચડાઈ કરવાનું હોય છે.
પણ એ સફળ નથી થતું, ખરું ને?
ના, કોમાંચી યોદ્ધાઓ એમનો સફાયો કરી નાખે છે. લગભગ બધા માર્યા જાય છે. કેડ માંડ માંડ બચે છે. રણમાં ભૂખ્યો તરસ્યો ભટકે છે, અને છેવટે મેક્સિકન સૈનિકો એને પકડીને જેલમાં નાખી દે છે.
અને જેલમાં જેની મુલાકાત થાય છે, પેલી વ્યક્તિ સાથે.
હા, જે આખી નવલકથા પર એક ઓછાયાની જેમ ફરી વળે છે. જજ હોલ્ડન, ત્યાં એમની પહેલી મુલાકાત થાય છે.
અને પછી?
પછી કેડ અને બીજા કેટલાક કેદીઓને કુખ્યાત ગ્લેન્ટન ગેંગમાં ભરતી કરવામાં આવે છે. આ એ જ ગેંગ છે જેને મેક્સિકન ગવર્નરે અપાચે ઇન્ડિયન્સના સ્કેલ્પ લાવવા માટે પૈસા આપવાનું નક્કી કર્યું છે. ગ્લેન્ટન એનો નેતા છે, પણ ગેંગનું અસલી દિમાગ, એનું વૈચારિક કેન્દ્ર તો પેલો જજ હોલ્ડન જ છે.
એટલે શરૂઆતમાં એમનું નિશાન ફક્ત અપાચે હોય છે?
હા, શરૂઆતમાં, પણ એ સીમા બહુ જ જલ્દી તૂટી જાય છે. પૈસાનો લોભ અને જજની પેલી વિચિત્ર ફિલસૂફી.
કઈ ફિલસૂફી?
કે જીવનમાં કોઈ નૈતિકતા કે અર્થ જેવું છે જ નહીં. બધું જ એક રમત છે, એક સંઘર્ષ છે. આના પ્રભાવ હેઠળ ગેંગ સાવ બેલગામ બની જાય છે.
મતલબ?
મતલબ કે તેઓ ફક્ત અપાચે જ નહીં, પણ રસ્તામાં જે મળે, શાંતિપ્રિય મૂળ નિવાસીઓ, મેક્સિકન ગામ લોકો, સૈનિકો, નિશસ્ત્ર લોકો, બધાને મારવા લાગે છે. બસ જેના સ્કેલ્પના પૈસા મળે એને મારી નાખો.
બાપરે!
અને મેકકોર્થી આ બધું વર્ણવે છે કેવી રીતે?
એકદમ સીધો, સચોટ, જેણે કોઈ તટસ્થ નિરીક્ષક હોય એમ. કોઈ શણગાર નહીં, કોઈ ભાવુકતા નહીં. એ વર્ણન એટલું સ્પષ્ટ અને ક્રૂર છે કે વાચકને અંદરથી હચમચાવી નાખે, મોડું ફેરવાનો મોકો જ ના મળે.
અને આ બધું પેલી રણની ભવ્ય પણ ઉદાસીન પૃષ્ઠભૂમિમાં ચાલી રહ્યું છે.
હા, એ જ તો વિરોધાભાસ છે. પ્રકૃતિની વિરાટ શાંતિ અને માણસની નાનકડી પણ ભયાનક ક્રૂરતા. અને આ હત્યાકાંડની વચ્ચે પેલો જજ હોલ્ડન, એ શાંતિથી પોતાના ભાષણો આપતો રહે, યુદ્ધ પર, ભાગ્ય પર, જીવનના અર્થ પર.
એના ભાષણો કેવા હોય છે?
ઠંડા કલેજે બોલાયેલા, પણ ભલભલાને ડરાવી દે એવા. જાણે એ પોતે જ હિંસાનો કોઈ દેવતા હોય અને પોતાના સિદ્ધાંતો સમજાવતો હોય. આ જજ હોલ્ડન વિશે થોડું વધારે જાણવું છે. સાહિત્યના સૌથી ભયાનક ખલનાયકોમાં એની ગણતરી થાય છે.
કેમ?
એ માત્ર ક્રૂર નથી, એ બહુ જ જટિલ અને વિલક્ષણ છે. શારીરિક રીતે જ જુઓ, 7 ફૂટ ઊંચો, માથા પર એક પણ વાળ નહીં, શરીર ભૂખરું સફેદ, જાણે આ દુનિયાનો ન હોય એવો. પણ એની અસલી તાકાત એની બુદ્ધિ છે.
બુદ્ધિ?
હા, એ અનેક ભાષાઓ જાણે છે. કળા, વિજ્ઞાન, ફિલોસોફી, બધામાં નિષ્ણાત છે. એની પાસે એક ડાયરી હોય છે જેમાં એ જ્યાં જાય ત્યાંના છોડ, પથ્થર, પ્રાણીઓના ચિત્રો દોરે, એનું વૈજ્ઞાનિક વર્ણન લખે.
ઓ, રસપ્રદ!
અને પછી એ નમૂનાનો નાશ કરી નાખે.
શું કહ્યું? નાશ કરી નાખે? શા માટે?
કારણ કે એનું માનવું છે, અને આ એના પોતાના શબ્દો છે, જે કંઈ પણ મારી જાણ વગર અસ્તિત્વ ધરાવે છે તે મારી સંમતિ વિના અસ્તિત્વ ધરાવે છે. એ જ્ઞાન દ્વારા, વર્ગીકરણ દ્વારા સૃષ્ટિ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માંગે છે.
બહુ વિચિત્ર વાત છે. એ કોઈ અકસ્માત નથી, પણ કુદરતનો અસ્તિત્વનો મૂળભૂત નિયમ છે. એ તો ત્યાં સુધી કહે છે કે યુદ્ધ જ ભગવાન છે. નૈતિકતા, દયા, આ બધું એના મતે નબળા લોકોએ ઊભું કરેલું જૂઠાણું છે. એનું પાત્ર એટલું અસામાન્ય છે કે અલૌકિક, લગભગ શૈતાની લાગે. સમયની પણ એના પર કોઈ અસર થતી નથી.
ભયાનક! અને આ બધાની વચ્ચે પેલું કિડ, એ ક્યાં ઊભો છે? એનું શું થાય છે આ ગેંગમાં?
કિડ એ એક રહસ્ય જેવો છે. જજ જેટલો બોલકો કે બુદ્ધિશાળી નથી. એના મનમાં શું ચાલે છે એ આપણને ભાગ્યે જ ખબર પડે છે. મોટાભાગે તો એ હિંસામાં ભાગ લેતો, પ્રવાહ સાથે વહેતો દેખાય છે.
પણ
ક્યારેક, બહુ જ ઓછી વાર, બહુ સૂક્ષ્મ રીતે એનામાં કંઈક જુદું દેખાય. કદાચ દયાની કોઈ નાની ક્ષણ, કોઈને બચાવવાનો એક ક્ષણિક વિચાર. એ જજની ફિલસૂફીનો સામનો નથી કરતો, પણ એને પૂરેપૂરી અપનાવી પણ નથી શકતો. અને કદાચ એનો આ મૌન વિરોધ જ
જજની નજરમાં આવી જાય છે.
હા, કદાચ એવું લાગે છે કે જજ એને પોતાના સંપૂર્ણ વર્ચસ્વ સામે એક પડકાર તરીકે જુએ છે.
તો પછી ગેંગનું શું થાય છે? આ લોહિયાળ ખેલ ક્યાં સુધી ચાલે છે?
મેક્સિકન અને અમેરિકન સત્તાવાળાઓ એમનો પીછો કરવા લાગે છે. ગેંગને ભાગવું પડે છે. અંદરો અંદર પણ ફૂટ પડવા લાગે છે. ભાગતા ભાગતા તેઓ એરિઝોના પહોંચે છે, અને ત્યાં યુમા નદી પર હોડીથી લોકોને પાર ઉતારવાની એક ફેરી હોય છે, એના પર કબજો કરી લે છે.
અને ત્યાં શું કરે છે?
ત્યાં પણ એ જ મુસાફરોને લૂંટે છે, મારે છે. પણ આ એમનું છેલ્લું કારસ્તાન સાબિત થાય છે.
કેમ?
જે યુમા ઇન્ડિયન્સની એ ફેરી હતી, તેઓ ભેગા મળીને ગેંગ પર હુમલો કરે છે. ગ્લેન્ટન અને ગેંગના મોટાભાગના સભ્યો ત્યાં જ ખતમ થઈ જાય છે.
અને કિડ?
અને પેલો બીજો એક પાદરી હતો ને,
ટોબિન.
હા, ટોબિન, ભૂતપૂર્વ પાદરી. એ પણ એક રસપ્રદ પાત્ર છે. શ્રદ્ધા છોડીને ગેંગમાં ભળ્યો છે, પણ હજુ એનામાં નૈતિકતાના થોડા ઘણા અંશ બચ્યા છે. એ જજને ઓળખી ગયો છે કે એ કોઈ શૈતાની તાકાત છે. કિડ અને ટોબિન બંને ઘાયલ થાય છે, પણ માંડ માંડ બચીને રણમાં ભાગી છૂટે છે.
પણ જજનું શું થયું એ હુમલામાં?
ના, એ બચી જાય છે. કઈ રીતે સ્પષ્ટ નથી, પણ એ ગાયબ થઈ જાય છે. અને અહીં વાર્તા એક મોટો કૂદકો મારે છે.
કેટલો મોટો?
વર્ષો વીતી જાય છે. કિડ હવે જુવાન નથી રહ્યો. લગભગ 45 વર્ષનો અધેડ માણસ છે. ભૂતકાળ એનો પીછો નથી છોડતો. એ આમતેમ ભટકતો રહે છે, અને આ વર્ષો દરમિયાન ક્યારેક ક્યારેક એની મુલાકાત જજ સાથે થતી રહે છે.
અને જજ?
એ બદલાયો હોય છે?
જરાય નહીં. એ બિલકુલ એવો જ દેખાય છે જેવો વર્ષો પહેલા હતો. જાણે સમય એને અડકી જ ન શકતો હોય. એકદમ અલૌકિક.
અને પછી એમની છેલ્લી મુલાકાત થાય છે.
હા,
દાયકાઓ પછી ટેક્સાસમાં ફોર્ટ ગ્રિફિન નામની જગ્યાએ એક સલૂનમાં. સલૂન એટલે પેલી દારૂ પીવાની અને જુગાર રમવાની જગ્યા.
ત્યાં શું થાય છે?
મોડી રાત્રે જજ કિડને સલૂનની પાછળના એક આઉટહાઉસમાં, એટલે કે જાજરૂમાં, એકલો મળે છે. નવલકથા સીધું નથી કહેતી કે શું થયું, પણ બધો ઇશારો એ તરફ છે કે જજ ત્યાં કિડને મારી નાખે છે.
ઓહ.
અને પછીનું જે દ્રશ્ય છે એ વાંચીને ખરેખર કંપારી છૂટી જાય. જજ સેલૂનમાં પાછો આવે છે અને જાણે કંઈ બન્યું જ ન હોય એમ ખુશીથી નાચવા લાગે છે, ફિડલ વગાડવા લાગે છે, અને ત્યાં હાજર લોકોને કહે છે, જાણે પોતાની અમરતાની જાહેરાત કરતો હોય એમ, હું ક્યારેય સૂઈશ નહીં અને હું ક્યારેય મરીશ નહીં.
બાપરે, રૂવાણા ઊભા થઈ જાય એવો અંત છે. જાણે અનિષ્ટનો, હિંસાનો જ અંતિમ વિજય થયો હોય. આખી નવલકથા આ જ વિચારની આસપાસ ઘૂમે છે નહીં કે યુદ્ધ અને હિંસા જ પરમ સત્ય છે.
હા, ચોક્કસપણે આ જ એનો કેન્દ્રવર્તી વિચાર છે જે જજના મોઢે વારંવાર બોલાય છે. વોર ઇઝ ગોડ, યુદ્ધ જ ભગવાન છે. મેકકાર્થી જાણે આપણને પૂછે છે કે આપણી સભ્યતા, આપણો ઇતિહાસ, આપણો વિકાસ, શું આ બધું હિંસાના પાયા પર જ નથી બન્યું?
અને પેલી વેસ્ટર્ન ફિલ્મોની રોમેન્ટિક કલ્પનાઓ
એને તો જડમૂળથી ઉખાડી નાખે છે. કહે છે કે પશ્ચિમ તરફનું વિસ્તરણ એ કોઈ વીરગાથા નહોતી, પણ લોહી અને લોભની કહાણી હતી. પેલી મેનિફેસ્ટ ડેસ્ટિનીની વાત એક છેતરપિંડી હતી જેણે નરસહારને યોગ્ય ઠેરવ્યો.
અને બીજો પેલો પ્રશ્ન, સ્વતંત્ર ઈચ્છા વિરુદ્ધ નિયતિ, શું આપણી પાસે ખરેખર કોઈ પસંદગી છે?
હા, એ પણ મોટો સવાલ છે. કિડ મોટા ભાગે પ્રવાહમાં તણાતો દેખાય છે, જ્યારે જજ તો જાણે નિયતિનું, કુદરતની કોઈ ભયાનક શક્તિનું સ્વરૂપ લાગે છે જેને રોકી શકાતું નથી. કિડના નાના નાના પ્રતિકારો કદાચ સ્વતંત્ર ઈચ્છાનો સંકેત આપે છે, પણ અંતે
જજ જ જીતે છે.
હા, અને સારા ખરાબની આપણી જે પરંપરાગત સમજ છે એને પણ આ નવલકથા ઊંધી વાળી દે છે. જજ ખરાબ છે, પણ શક્તિશાળી છે, બુદ્ધિશાળી છે, સર્જનાત્મક પણ છે. જ્યારે સારાપણું, જેમ કે ટોબિનમાં દેખાતું હતું, એ નબળું, તૂટેલું, બિનઅસરકારક લાગે છે.
એટલે આ નવલકથા કોઈ સહેલા જવાબ નથી આપતી. એ આપણને અસ્વસ્થ કરી મૂકે છે.
બિલકુલ. એ આપણને માણસના મનના એવા અંધારા ખૂણા દેખાડે છે જે જોવાનું આપણે ટાળવા માંગીએ છીએ.
આવા ગહન અને અસ્વસ્થ વિચારોને રજૂ કરવા માટે મેકકાર્થીની શૈલી પણ એટલી જ મહત્વની છે.
ખૂબ જ. એમનું ગદ્ય ભારેખામ છે, જૂના જમાનાનું લાગે, પણ એમાં એક અદ્ભુત કાવ્યાત્મકતા છે. વાક્યો ઘણીવાર લાંબા હોય અને અને અનેથી જોડાયેલા હોય, જે એક સતત અવિરત ચાલતી ક્રિયાનો, હિંસાના અટક્યા વગરના પ્રવાહનો અનુભવ કરાવે.
અને એમની વર્ણન કરવાની રીત
એકદમ તટસ્થ. ભયાનક ઘટનાઓનું વર્ણન પણ એવી રીતે કરે જાણે કોઈ વૈજ્ઞાનિક અવલોકન નોંધતા હોય. કોઈ ભાવુકતા નહીં, કોઈ નિર્ણય નહીં, બસ જે છે એનું ઠંડુ સચોટ ચિત્રણ.
અને બીડા અવતરણ ચિહ્નો નહીં વાપરવાથી શું ફરક પડે છે?
એનાથી સંવાદ અને વર્ણન એકબીજામાં ભળી જાય છે. બધું એક સળંગ પ્રવાહ જેવું લાગે છે. ખાસ કરીને જજના જે ભાષણો છે એ કોઈ વ્યક્તિના શબ્દો નહીં, પણ જાણે સૃષ્ટિના કોઈ અફર નિયમો હોય એવા લાગે છે. વાંચતી વખતે આપણે જાણે એ દુનિયામાં ઊંડાને ઊંડા ખેંચાતા જઈએ છીએ.
પુસ્તકનું જે પેટા શીર્ષક છે, ધ ઇવનિંગ રેડનેસ ઇન ધ વેસ્ટ, પશ્ચિમમાં સાંજની લાલાશ, એ પણ કેટલું બધું કહી જાય છે.
ખરેખર એ સુંદર સૂર્યાસ્તનો રંગ પણ છે અને લોહીનો રંગ પણ છે. અને પેલું રણ, એનું વર્ણન એટલું શક્તિશાળી છે કે રણ પોતે જ એક જીવંત પાત્ર બની જાય છે. ભવ્ય, સુંદર, પણ સાથે સાથે ભયાવહ અને માણસના દુઃખ દર્દ પ્રત્યે સાવ બેપરવા, ઉદાસીન, જાણે આ બધા નાટક માટે એક વિશાળ પ્રાચીન રંગમંચ.
અને પ્રતીકો પણ ઘણા છે. જજ હોલ્ડન પોતે જ એક મોટું પ્રતીક છે.
હા, યુદ્ધનું, જ્ઞાન દ્વારા સૃષ્ટિ પર કાબુ મેળવવાના માણસના અભિમાનનું, કદાચ ખુદ શેતાનનું પણ. એનું પેલું વિચિત્ર રૂપ, વાળ વગરનું, બાળકના જેવું પણ રાક્ષસી, એ બધું એને વધારે ભયાવહ બનાવે છે.
આ બધું જાણ્યા પછી સાંભળનાર કે વાંચનાર પર આખરે કેવી અસર છોડે છે આ પુસ્તક? કારણ કે આ કોઈ એવી વાર્તા તો નથી જ જે વાંચીને સારું લાગે કે મનને શાંતિ મળે.
ના, બિલકુલ નહીં. આ વાંચન એક હચમચાવી દેનારો અનુભવ છે. અહીં કોઈ પાત્ર માટે આપણને સહાનુભૂતિ નથી થતી, પણ એક ઊંડો ભય અને વિસ્મયનો ભાવ જાગે છે. શરૂઆતમાં હિંસા કદાચ વધારે પડતી લાગે, પણ ધીમે ધીમે સમજાય છે કે લેખકનો ઉદ્દેશ આપણને એ દુનિયામાં પૂરેપૂરા ડૂબાડી દેવાનો છે જ્યાં નૈતિકતાનો કોઈ અર્થ જ નથી રહ્યો. એ આપણને અરીસો ધરે છે, ભલે એ પ્રતિબિંબ ગમે તેવું ભિયામણું હોય.
એટલે કાયમી છાપ એક પ્રકારના દાર્શનિક ડરની રહે છે.
હા, કહી શકાય. પુસ્તક પૂરું કર્યા પછી પણ સવાલો મનમાં ઘૂમરાયા કરે. શું જજ સાચો હતો? શું હિંસા ખરેખર માણસના સ્વભાવનો જ ભાગ છે? શું ઇતિહાસ ખરેખર આટલો ક્રૂર છે? આ પુસ્તક અમેરિકન ઇતિહાસ અને પશ્ચિમી સભ્યતા વિશેની આપણી ઘણી માન્યતાઓને પડકારે છે.
અને એ કોઈ તૈયાર જવાબ નથી આપતું.
ના, કોઈ સાંત્વના નહીં, બસ વાસ્તવિકતાનું એક અત્યંત કલાત્મક પણ ભયાવહ દર્શન. અને એ યાદ રાખવું જોઈએ કે આ બધું કોરી કલ્પના નથી. ગ્લેન્ટન ગેંગ જેવી ટોળીઓ ખરેખર હતી. આ અત્યાચારો ખરેખર થયા હતા.
નિશંકપણે બ્લડ મેરિડિયન વાંચવી સહેલી નથી, પણ એક અત્યંત મહત્વની નવલકથા છે. એની ભાષા, એના પાત્રો, એના ઊંડા વિચારો બધું મળીને એક એવો અનુભવ આપે છે જે સહેલાઈથી ભૂલી શકાતો નથી.
સાચી વાત છે. તે આપણને હિંસા, ઇતિહાસ અને માનવ સ્વભાવના એવા કડવા સત્યોનો સામનો કરવા મજબૂર કરે છે જે આપણે કદાચ જોવા નથી માંગતા. કદાચ એટલે જ એની બધી ભયાનકતા છતાં તે એક મહાન સાહિત્યકૃતિ તરીકે આજે પણ ઊભી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.